నమోరిహంతాణం నమో శ్రీఘాణం నమో ఆయరియాణం నమో ఉవజాయాణం నమో లోరే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం భేతారం కర్మ భూభృతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణలతయే. આચાર્ય ઉમાસ્વામી ભગવાન દ્વારા રચિત તત્વાદ સૂત્ર ગ્રંથનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે. એમાં આપણે ત્રીજા અધિકારમાં જે મધ્યલોકની શું રચનાઓ છે અને એમાં મનુષ્ય અને તિર્યંચો અને કેવી વ્યવસ્થા બને છે એની આપણી વાત અહીંયા ચાલુ છે. વાત તો ત્યાંથી ઉપાડી છે કે જે જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના માધ્યમથી પોતાના સ્વભાવને જાણી અને એમાં લીન નથી થતા તો એણે આ ત્રણ લોકમાં કેવા કેવા કેવી કેવી ગતિઓ અને કેવા કેવા પદો ધારણ કર્યા છે એ સમજાવવા માટે અહીંયા મધ્યલોક અધોલોક અને ઉર્ધ્વલોકની રચનાઓનું વર્ણન કરે છે. એમાં પણ ખાસ આપણે મધ્યલોકમાં અઢી દ્વીપની વાત આપણે ડિટેલમાં કરી, કયા દ્વીપમાં કઈ જાતની રચનાઓ છે, જંબુ દ્વીપમાં કેટલા ક્ષેત્ર, કેટલી નદીઓ, કેટલા પર્વતો અને દરેક જગ્યાએ શું વિશેષતાઓ છે, આ બધી ચર્ચા આપણી થઈ ચૂકી છે. જે અત્યારનો આપણો વિષય ચાલુ છે એ છે કે મનુષ્યોના ભેદ કેટલા હોય છે. સૂત્ર નંબર 36 છે, એ સૂત્ર 36માં મનુષ્યના બે ભેદ કીધા. એક છે આર્ય મનુષ્ય અને એક છે મલેચ્છ મનુષ્ય. આર્ય મનુષ્ય કોને કીધું? કે જે આર્ય ક્ષેત્રમાં રહે છે અને જ્યાં ધર્મની પ્રભાવના આદિ ધાર્મિક કાર્યમાં જે જોડાય છે એને આર્ય મનુષ્ય કહેવાય છે. અને મલેચ્છ મનુષ્ય કોને કીધા? કે જ્યાં કોઈ આર્ય પ્રવૃત્તિઓ નથી, કોઈ ધર્મના કાર્યમાં જોડાતા નથી અને ફક્ત વિષય ભોગ આદિમાં જ એ જીવ પોતાનું જીવન જીવે છે એને મલેચ્છ મનુષ્ય કીધા છે. જે મલેચ્છ મનુષ્ય છે એનું વિશેષ સ્વરૂપ આપણે 36માં સૂત્રમાં પહેલા જોઈ લીધું. મલેચ્છ મનુષ્ય બે પ્રકારના આપણે જોયા, એક છે કર્મભૂમિ જ મલેચ્છ અને બીજું છે અંતરદ્વીપ જ મલેચ્છ. કર્મભૂમિ જ મલેચ્છ કોને કહેવાય? કે જે ભરત ક્ષેત્ર, એરાવત ક્ષેત્ર અને વિદેહ ક્ષેત્રમાં દરેક જગ્યાએ એક આર્યખંડ છે અને પાંચ મલેચ્છ ખંડ છે. તો એ મલેચ્છ ખંડોમાં જે મનુષ્ય રહે છે એ કર્મભૂમિના મનુષ્ય જેવા મનુષ્ય છે, એટલે એને કર્મભૂમિ જ મલેચ્છ કહેવામાં આવે છે. એના સિવાય જે જંબુદ્વીપ અને ધાતકી ખંડની વચ્ચે લવણ સમુદ્ર છે અને એની પછી કાળો નદી સમુદ્ર છે, આ બે સમુદ્રની અંદર ધેર આર સેવરલ આઇલેન્ડ્સ, 48 આઇલેન્ડ લવણ સમુદ્રમાં છે અને 48 આઇલેન્ડ કાળો નદી સમુદ્રમાં છે. એ આઇલેન્ડ્સમાં ભોગભૂમિ, જગન્ય ભોગભૂમિ જેવી વ્યવસ્થા ત્યાં છે અને ત્યાંના જે જીવો છે એના ચિત્ર વિચિત્ર મનુષ્ય શરીરો હોય છે. કે આમ તો શરીર છે મનુષ્યનું પણ મોઢા છે હાથી જેવા, વાંદરા જેવા, કોઈ પક્ષી જેવા, સસલા જેવા, એવા વિચિત્ર જાતના એમના શરીરોની રચના હોય છે. ક્યાંક એક હાથ હોય, ક્યાંક એક પગ હોય. તો એ બધા જીવોને ભોગભૂમિ જ અથવા અંતરદ્વીપ જ મલેચ્છ કહેવામાં આવે છે. આ બે જાતના મલેચ્છ જીવોની આપણે વાત કરી. હવે જે આપણો ચાલતો વિષય છે કે આર્ય મલેચ્છ પણ બે પ્રકારના હોય છે. એક છે રુદ્ધિ પ્રાપ્ત આર્ય મલેચ્છ, સોરી આર્ય જીવો બે પ્રકારના, એક છે રુદ્ધિ પ્રાપ્ત આર્ય અને બીજા છે અનરુદ્ધિ પ્રાપ્ત આર્ય. જો આવી જાઓ જેની પાસે શાસ્ત્ર હોય, શાસ્ત્ર ન હોય અને અહીંયા એક્સ્ટ્રા હોય તો સાથે રાખજો, કેમ કે જો આપણો આજનો ક્લાસ ડેટા ઇન્ટેન્સિવ હશે, ઘણી બધી વસ્તુ આપણે જોવાના છે, એટલે આમ તો સ્ક્રીન પર સ્ક્રોલ થશે જ, પણ તમારી પાસે હોય અને તમારે નાખવા હોય સાથે તો તમે પણ સાથે રાખજો. પાનું નંબર 255 છે, ત્રીજા અધ્યાયનું 36મું સૂત્ર આપણે જોઈ રહ્યા છે. એક થોડુંક રિવિઝન કરશું અને એનાથી આપણે આગળ પછી ચાલશું. જો સૂત્રનું સૂત્ર છે મનુષ્યના ભેદ. આર્યા મલેચ્છાશ્ચ, આર્યા મલેચ્છા, આર્યા મલેચ્છાશ્ચ. આર્ય અને મલેચ્છ એવા ભેદથી મનુષ્ય બે પ્રકારના છે. પાનો નંબર 255. હવે એમાં આપણે આર્ય બે પ્રકારના છે, વૃદ્ધિ પ્રાપ્ત અનવૃદ્ધિ પ્રાપ્ત. જો વૃદ્ધિ પ્રાપ્ત આર્યના 8 પ્રકાર કીધા. આપણે એ પણ લાસ્ટ ટાઈમ જોયું હતું કે જે મહામુનિરાજ આદિ હોય છે, ગૌતમ ગણધર આદિ ગણધર ભગવાન હોય છે, તો એમને 63 પ્રકારની વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. અને એના સિવાય એક કેવળ જ્ઞાનીમાં એડ કરી નાખો તો જે અરિયંત પરમાત્મા તીર્થંકર પરમાત્મા છે એમને 64 વૃદ્ધિઓ હોય છે. એ 64 વૃદ્ધિને 8 ભાગમાં વિભાજિત કરીને અહીંયા આર્ય વૃદ્ધિ પ્રાપ્ત આર્યના 8 પ્રકાર કીધા છે. જો કયા છે? બુદ્ધિ વૃદ્ધિ, ક્રિયા વૃદ્ધિ, વિક્રિયા વૃદ્ધિ, તપ વૃદ્ધિ, બળ વૃદ્ધિ, ઔષધ, રસ અને ક્ષેત્ર. આમાંથી લાસ્ટ ક્લાસમાં આપણે પહેલી 4 વૃદ્ધિનું સ્વરૂપ જોઈ લીધું છે. બીજી 4નું સ્વરૂપ આજે આપણે જોશું અને જે અનવૃદ્ધિ પ્રાપ્ત આર્યનું પણ સ્વરૂપ આજે આપણે જોશું. આખો વિષય પૂરો કરવાનો વિચાર છે. હવે જો પહેલી 4 જે જોઈ છે એનું સ્વરૂપ એકદમ આપણે બ્રીફલી જોઈ જઈએ તો પહેલી જે બુદ્ધિ વૃદ્ધિ, એ બુદ્ધિ વૃદ્ધિના 18 પ્રકાર છે. એ 18 પ્રકાર જો નેક્સ્ટ પેજ પર પહેલો જ પેરેગ્રાફ છે. કેવળ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, એના પછી બીજ બુદ્ધિ, કોષ્ઠ બુદ્ધિ, પદાનુસારી, પદાનુસારીણી બરાબર. એના પછી સંભિન્ન શ્રોતૃત્વ, દૂરાસ્વાદન સમર્થતા, દૂરદર્શન સમર્થતા, દૂરસ્પર્શન સમર્થતા, દૂરગ્રાણ સમર્થતા અને દૂરશ્રોતૃ સમર્થતા. એના પછી દશ પૂર્વિત્વ, ચતુર્દશ પૂર્વિત્વ. એના પછી અષ્ટાંગ નિમિત્તતા, પ્રજ્ઞાસમર્થત્વ, પ્રત્યેક બુદ્ધિતા અને વાદિત્વ. આ પ્રકારે 18 પ્રકારની બુદ્ધિ વૃદ્ધિ છે. હવે જો એક એકનું સ્વરૂપ આપણે થોડું સમજતા જઈએ. કેવળ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, એ તો બધાને ખ્યાલ છે. આપણે રિવિઝન બી બહુ લાંબુ છે એટલે જે ખ્યાલ છે એમાં વધારે ડિટેલમાં નહીં જોઈએ એટલે ફટાફટ આગળ વધશું. હવે જો બીજ બુદ્ધિ, કોષ્ઠ બુદ્ધિ અને પદાનુસારીણી બુદ્ધિ, એટલે કોઈ પણ સંક્ષેપ વસ્તુનું જ્ઞાન થઈને કોઈ વિશેષ જ્ઞાનને અર્જિત કરવું, એના આ 3 પ્રકાર છે. તો બીજ બુદ્ધિ, કોઈ એક નાનું કંઈક શબ્દ સમજીને આખા 12 અંગનું જ્ઞાન થઈ જવું, અથવા કોષ્ઠ બુદ્ધિ કે એમાં આપણે કોઈ ઉપદેશ દ્વારા કોઈ જ્ઞાન ધારણ કર્યું હોય તો એ જેવી રીતના એક કોઠારમાં અનાજ અનેક વર્ષો સુધી એમને એમ હલ્યા વગર ત્યાંને ત્યાં જ પડ્યું રહે છે, એવી રીતના જે શબ્દ દ્વારા જેવી રીતના જ્ઞાન મળ્યું હતું એ અનેક વર્ષો સુધી એમને એમ જ એઝ ઇટ ઇઝ ત્યાં જ્ઞાનમાં સ્ટોર થઈ જવું, એને કોષ્ઠ બુદ્ધિ કહેવાય છે. પદાનુસારણી બુદ્ધિ કે ગ્રંથની શરૂઆત, મધ્ય કે અંતનું કોઈ એક પદ જાણીને આખા ગ્રંથનું જ્ઞાન થઈ જવું. તો એ જાતની આ સંક્ષેપમાંથી વિસ્તારનું જાણવા વાળી બુદ્ધિ છે. હવે જો આગળ આવીએ, હવે 5 ઇન્દ્રિયની વિશેષતા, 5 ઇન્દ્રિયમાં પણ જાણવાની શક્તિની વિશેષતા થવી, એના ઉપર 6 વૃદ્ધિઓ છે. પહેલું છે સંભિન્ન શ્રોતૃત્વ બુદ્ધિ, એટલે કોઈ ચક્રવર્તીની સેના આદિ હોય એમાં ઘણા બધા અવાજ એક સાથે થઈ રહ્યા હોય, અથવા મુંબઈના ટ્રાફિકમાં ઘણા અવાજ એક સાથે થઈ રહ્યા હોય, એ બધાને એક સાથે સાંભળીને પણ ભિન્ન ભિન્ન તરીકે જાણવાની શક્તિ, એને સંભિન્ન શ્રોતૃત્વ શક્તિ કહેવામાં આવે છે. એના સિવાય 5 ઇન્દ્રિયની જે સીમા છે જાણવાની, એ સીમાથી પણ બહારના પદાર્થોને જાણવાની શક્તિ હોવી, એને અહીંયા કીધું છે દૂરાસ્વાદન. સ્વાદ કેવી રીતના આવે કે જીભ ઉપર મૂકીએ ત્યારે સ્વાદ આવે, પર એનો ટચ થાય તો સ્વાદ આવે, પણ એવા વૃદ્ધિધારી મુનિરાજને કોઈ દૂરના પદાર્થનો સ્વાદ પણ અહીંયા બેઠા બેઠા આવી જવો, એને દૂરાસ્વાદન વૃદ્ધિ કહેવાય છે. સિમિલરલી દૂર સ્પર્શન વૃદ્ધિ, દૂરદર્શન વૃદ્ધિ, દૂર જ્ઞાન વૃદ્ધિ, ખ્યાલ આવે છે ને? તો એ બધી વૃદ્ધિઓ દૂરના પદાર્થને આ 5 ઇન્દ્રિયના માધ્યમથી અહીંયા બેઠા બેઠા જાણી લેવું. દૂર ગ્રાણ વૃદ્ધિ, દૂર શ્રોતૃ વૃદ્ધિ, દૂર ચક્ષુથી જાણવાની વૃદ્ધિ, ખ્યાલ આવે? બધી એ રીતના સમજી લેવી. હવે જો આગળ આવો નેક્સ્ટ પેજ પર, દશ પૂર્વિત્વ બુદ્ધિ અને ચતુર્દશ પૂર્વિત્વ બુદ્ધિ. સો એઝ ધ નેમ સજેસ્ટ, 10 પૂર્વને જાણવાની શક્તિ, 14 પૂર્વને જાણવાની શક્તિ, બરાબર, એવી બુદ્ધિ પ્રગટ થઈ. આગળ અષ્ટાંગ નિમિત્તતા બુદ્ધિ, 8 પ્રકારના જુદા જુદા નિમિત્ત છે, એ નિમિત્તોથી ભવિષ્યમાં કે ભૂતકાળમાં કે કોઈ અન્ય ક્ષેત્રે થનારા વસ્તુઓનું જ્ઞાન થઈ જવું એને અષ્ટાંગ નિમિત્ત વૃદ્ધિ કહેવાય છે. તો જો એમાં આપણે વાંચી લીધું છે આમ તો જેવી રીતના ભૂમિની કોમળતા કે એની મોઈશ્ચર આદિ જોઈને એની અંદર કંઈ સોનું આદિ છે કે નહીં કે આ ભૂમિમાં ભવિષ્યમાં શું થશે એ જાતનું જ્ઞાન પ્રગટ થયું. પછી એને ભૌમ નિમિત્ત જ્ઞાન કહેવાય છે. પછી અંતરિક્ષ છે, સોરી આ અંતરિક્ષ હતું ના, અંતરિક્ષ તો ઓલું થયું, સૂર્યચંદ્ર આદિના એ મિસ કરી નાખ્યું. સૂર્યચંદ્ર નક્ષત્ર એના ઉદય અને અસ્ત આદિના જ્ઞાનથી એ અન્ય પદાર્થોનું જ્ઞાન થવું એ પણ આ અતીત અનાગતનું જ્ઞાન છે, એટલે ભૂત અને ભવિષ્યનું જ્ઞાન. સમજો સૂર્ય ઉગે છે તો સૂર્ય ઉગે તો રોજ સૂર્ય એમ જ ઉગે ને, પણ એની આજુબાજુ એની લાલ કલર છે કે આજે એકદમ ચમકીલો સૂર્ય ઉગ્યો છે કે આજે કઈ જાતનો સૂર્યનો ઉદય થયો છે એનાથી એના નિમિત્તથી અન્ય વસ્તુઓનું જ્ઞાન કરવું એને અંતરિક્ષ નિમિત્ત જ્ઞાન કહેવાય છે. અંતરિક્ષ ભૌમ. પછી અંગ, તો કોઈના અંગ અને ઉપાંગ આદિને જોઈને કોઈ અન્ય વસ્તુનું જ્ઞાન કરવું. સ્વર, કોઈનો સ્વર જાણીને કોઈ બાળક રડતું હોય આદિથી કોઈ અન્ય વસ્તુનું જ્ઞાન કરવું. જેવી રીતના આપણા સ્ટોરીઝમાં આવે છે કે રાવણ આદિ પોતાના ઘરથી બહાર નીકળ્યા યુદ્ધ માટે તો કોઈ બાળકનો રડતો અવાજ આવ્યો, કોઈ કાગડાને ઓલો અવાજ આવ્યો, અથવા તો કોઈ જીવોનું નુકસાન થયું, કોઈ બૂમો પાડી બચાવ બચાવ, તો આજે જે એને સ્વર નિમિત્ત જ્ઞાન કહેવાય છે કે મંત્રીઓએ આ બધા કુસ્વર જાણીને નિમિત્તથી જ્ઞાન કર્યું કે ભાઈ આ યુદ્ધ તમારા માટે લાભદાયક નથી. ખ્યાલ આવે? આગળ જો. પછી વ્યંજન, વ્યંજન નિમિત્ત જ્ઞાન, એટલે કોઈનું મસ્તક મુખ ડોક વગેરે જે છે એના ઉપર તલ આદિ કે કોઈ પણ જાતના નિશાન જાણીને કોઈ અન્ય વસ્તુનું જ્ઞાન થવું. લક્ષણ, તો શરીરમાં તીર્થંકર ભગવાનના શરીરમાં 1008 લક્ષણો હોય છે તો એનાથી નિમિત્ત જ્ઞાન થવું કે આ જીવ તીર્થંકર થવાના છે. બાકી શરીરના લક્ષણ લઈને જીવને તીર્થંકર થવાનો કોઈ સંબંધ નથી, પણ નિમિત્ત જ્ઞાન એને જ કહેવાય કે બે કમ્પ્લીટલી અનરિલેટેડ વસ્તુને આનાથી ઓલું જ્ઞાન થવું એને નિમિત્ત જ્ઞાન કહેવાય છે. ખ્યાલ આવે ને? આગળ. પછી જો છિન્ન અને સ્વપ્ન, છિન્ન એટલે કોઈ વસ્તુનો છેદ નાશ થઈ જવો, યુદ્ધમાં જીવોનો નાશ થતા જાણીને ભવિષ્ય આદિનું જ્ઞાન કરવું, અને સ્વપ્ન કે કોઈ જાતના સ્વપ્ન આવ્યા જેવી રીતના ભરત ચક્રવર્તીને સ્વપ્ન આવ્યા અથવા તો જે ચામુંડરાય રાજાને સ્વપ્ન આવ્યા તો એનાથી પંચમ કાળમાં શું ઘટનાઓ ઘટવાની છે એ જાતનું જ્ઞાન થવું આ સ્વપ્ન નિમિત્ત જ્ઞાન છે. તો આ રીતે આપણે નિમિત્ત અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનની વાત કરી. હવે જો 16મું, પછી પ્રજ્ઞા શ્રમણત્વ બુદ્ધિ, કે અતિ સૂક્ષ્મ કે એવો કોઈ અર્થ હજી વિચાર આદિ હોય તો એ પોતે 14 પૂર્વધારી નથી, શ્રુત કેવડી નથી, પણ કોઈ એક વસ્તુમાં શ્રુત કેવડી જેટલું ડિટેલમાં જઈને એનું વર્ણન કરી શકે એટલું ડિટેલમાં જઈને વર્ણન કરવાની શક્તિ હોવી તો એને પ્રજ્ઞા શ્રમણત્વ બુદ્ધિ કહેવાય છે. નેક્સ્ટ પેજ, પ્રત્યેક બુદ્ધિતા બુદ્ધિ, કે કોઈના પરદેશ કોઈના પરના ઉપદેશ વિના જ પોતાની શક્તિથી જ જે સંયમ આદિના જે જ્ઞાન અને સંયમ આદિના વિધાનમાં નિપુણતા પ્રગટ થવી એને પ્રત્યેક બુદ્ધિતા બુદ્ધિ કહેવાય. અને વાદિત્વ બુદ્ધિ, વાદ વિવાદ કરવામાં એવી ઉત્કૃષ્ટ શક્તિ પ્રગટ થવી. આ 18 પ્રકારના ભેદ બુદ્ધિ વૃદ્ધિના છે. બુદ્ધિ એટલે જ્ઞાનને રિલેટેડ આ બધી વૃદ્ધિઓ છે. આગળ વધીએ. હવે જો બીજી છે ક્રિયાવૃદ્ધિ. ક્રિયાવૃદ્ધિના બે પ્રકાર છે, એક છે ચારણ વૃદ્ધિ અને બીજું છે આકાશગામિત્વ વૃદ્ધિ. તો ચારણ વૃદ્ધિમાં આપણે જોયું હતું કે તંતુ ચારણ વૃદ્ધિ, તો કોઈ તંતુ હોય ઘાસનો કણ હોય એના ઉપર ચાલવાની શક્તિ. અગ્નિ ચારણ વૃદ્ધિ, તો અગ્નિ ઉપર ચાલવાની શક્તિ. જલ ચારણ વૃદ્ધિ, જલ ઉપર ચાલવાની વૃદ્ધિ. પછી જંગાર વૃદ્ધિ એટલે આકાશમાં ગમન કરવાની વૃદ્ધિ. એ જાતની જુદી જુદી ચારણ વૃદ્ધિઓ, ફૂલ ચારણ વૃદ્ધિ, સુગંધ ચારણ વૃદ્ધિ, વાદળા ઉપર ચાલવાની શક્તિ, એવી ઘણી બધી જાતની ચારણ વૃદ્ધિઓ છે. અને બીજું છે આકાશગામિત્વ વિક્રિયા વૃદ્ધિ એટલે આકાશમાં ગમન કરવાની વૃદ્ધિ. એટલે એમાં તો પદ્માસન કે ખડગાસનમાંથી નીકળ્યા વગર એ જ પોસ્ચરમાં બેઠા બેઠા જ આકાશમાં ગમન કરવાની વૃદ્ધિ એને આકાશગામિત્વ વૃદ્ધિ કહેવાય છે. આ બે પ્રકારની ક્રિયા વૃદ્ધિ છે. આગળ જુઓ ત્રીજી વિક્રિયા વૃદ્ધિ. તો વિક્રિયાના 11 પ્રકાર અહીંયા કીધા છે. અણિમા, મહિમા, અણિમા એટલે અણુ જેટલા થઈ જવું, મહિમા એટલે બહુ મોટી સાઈઝ થઈ જવી શરીરની સાઈઝ. પછી લઘિમા, ગરિમા, લઘિમા એટલે બહુ હલકા થઈ જવું, ગરિમા એટલે બહુ ભારી શરીર થઈ જવું. રજી પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વ. જો પ્રાપ્તિ એટલે શું કહ્યું છે કે ભૂમિ પર બેસીને જ અહીંયા બેસીને જ સમજો સ્વર્ગલોકના વિમાનને અડવાની શક્તિ કે મેરુ પર્વત સુધી હાથ પહોંચાડવાની શક્તિ એને પ્રાપ્તિ વૃદ્ધિ કહેવાય. પ્રાકામ્ય વૃદ્ધિ કે જેવી રીતના જળમાં જમીન આદિ જે પદાર્થ છે તેમાં ઉન્મંજન અને નિન્મંજન આદિ એવું સામર્થ્ય એ પ્રાકામ્ય વૃદ્ધિ છે. એટલે કે જે પદાર્થ હોય એને પાણીમાં ડુબાડવાની શક્તિ કે એને પાણીમાં તરાવવાની શક્તિ એને પ્રાકામ્ય શક્તિ કહેવાય છે. અને ઈશિત્વ અને વશિત્વ એટલે ઈશ આખા જે બધા જીવો છે એના પર ઈશ્વરત્વ પ્રગટ કરવાની શક્તિ, વશિત્વ એટલે વશ કરી નાખવાની શક્તિ. એના પછી અપ્રતિઘાત એટલે કોઈ સામે પ્રતિઘાત ન કરી શકે, જેવી રીતના તલવાર ચલાવે તો આરપાર નીકળી જાય અને શરીર કપાય નહીં એને અપ્રતિઘાત વૃદ્ધિ કહેવાય. પછી અંતર્ધાન એટલે અદૃશ્ય શરીર થઈ જાય. અને છેલ્લે કામરૂપિત્વ વૃદ્ધિ એટલે એક જ શરીરના અનેક અનેક પ્રકારના રૂપ બનાવી શકવાની વૃદ્ધિ. આ બધી વિક્રિયા વૃદ્ધિઓ છે. અને છેલ્લી ચોથી જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી એ તપવૃદ્ધિ છે. તો આ તપવૃદ્ધિ જે બાહ્ય તપ હોય છે, છ પ્રકારના બાહ્ય તપ, છ પ્રકારના અભ્યંતર તપ, બરાબર. તો જે છ પ્રકારના બાહ્ય તપ છે એમાં ઉત્કૃષ્ટતા પ્રગટ કરવાની શક્તિ એને તપવૃદ્ધિ કહેવામાં આવે છે. તો જો ઉગ્ર તપ છે, ઉગ્ર તપમાં આપણે જોયું હતું કે ઉગ્ર તપ અને ઉગ્રાથી ઉગ્ર તપ એમ બે પ્રકાર છે. એટલે આજે એક ઉપવાસ કર્યો, એક પાળણું કર્યું, પછી બે ઉપવાસ કર્યા, એક પાળણું કર્યું, ત્રણ ઉપવાસ કર્યા, એક પાળણું કર્યું, એમ કરતા કરતા ઉપવાસને વધારતા જવું અને આયુષ્યના અંત સુધી આ જ પ્રક્રિયા ચાલુ રાખવી એને ઉગ્રાથી ઉગ્ર તપ કહેવાય છે. અને કોઈક એક ઉપવાસની સંખ્યા ઉપર કોન્સ્ટન્ટ થઈ જવું, જેવી રીતના સમજો કે આ જ પ્રકારથી એક ઉપવાસ કર્યો, એક પાળણું કર્યું, હવે નેક્સ્ટ ઉપવાસ કર્યો, એક પાળણું કર્યું, પણ પછી થર્ડ ટાઈમ કરવા ગયા તો બે ઉપવાસ થઈ ગયા, કેમ કે આહાર મળ્યો જ નહીં. તો હવે એ સંખ્યા ઘટાડવી નહીં, હવે આયુના અંત સુધી બે ઉપવાસ કરવા અને એક પાળણું કરવું. પછી આગળ જતા જતા સમજો ત્રણ ઉપવાસ થઈ જાય તો એને ત્રણને કન્ટિન્યુ કરવું, તો એને ઉગ્ર તપ કહેવામાં આવે છે. પછી જો આગળ દીપ્તિ તપ કે તપના પ્રભાવથી શરીરની દીપ્તિ આદિ વધવું, તો શ્વાસ આદિમાં કમળ જેવી સુગંધ આવી, અંદર શરીરમાં એ જાતના દુર્ગંધિત પદાર્થો ન રહેવા, પરસેવા આદિની વાસ ન આવવી, એ જાતનું શરીરની દીપ્તિ વધવી એને દીપ્તિ તપ કહેવામાં આવે છે. પછી થર્ડ નિહાર તપ, તો એમાં ઉદાહરણ એમ આપ્યું કે કોઈ તપેલું લોઢું હોય એના ઉપર એક પાણીનું ટીપું નાખો તો કેવું તરત ઇવાપરેટ થઈ જાય. એવી રીતના આ શરીરમાં તપના વૃદ્ધિ વડે આહારના જેટલા પણ દાણા કાંઈ બી નાખે તો બધું શરીરમાં અબ્ઝોર્બ થઈ જાય અને કોઈ નિહાર જ ન થાય એને નિહાર તપ કહેવામાં આવે છે. પછી ચોથું અને પાંચમું, ને ચોથું જે મહાન તપ, એ જો મહાન તપનું વર્ણન આપણે જે દસ લક્ષણ ધર્મની પૂજન કરીએ છીએ એમાં જુદા જુદા જાતના તપ તપનું વર્ણન આવે છે. એટલે અલગ અલગ જાતના ઉપવાસની પદ્ધતિનું વર્ણન આવે છે. તો સી એન ઇસ્ક્રેડિટ તપ, પછી મહાન અક્ષીણ મહાનસ તપ, નહીં સોરી, સી એન ઇસ્ક્રેડિટ તપ, પછી એવા મુક્તાવલી તપ, એવા ઘણા બધા જાતના ઉપવાસ 10-15 જાતના. ઉદીર્ણ નહીં, એ તો જુદું થઈ ગયું. આ તો અલગ અલગ જાતના ઉપવાસની પદ્ધતિઓ છે. જેવી રીતના એક મુક્તાવલી તપ છે તો એમાં આખા વર્ષ દરમિયાન 75 ઉપવાસ કરવા અને 25 પારણા કરવા, અથવા 60 ઉપવાસ કરવા, 19 પારણા કરવા, એનું આખું સંખ્યાનું વર્ણન એ 10 લક્ષણ ધર્મની જે ઉત્તમ તપની પૂજા છે એની જયમાલા, જયમાલાની પહેલા જે અર્ઘ આવે ને એમાં આખું ડિટેલમાં ત્યાં છે, ત્યાંથી વાંચ્યું. એ મહાન તપ વૃદ્ધિ થઈ. હવે ઘોર તપ વૃદ્ધિ અને ઘોર પરાક્રમ તપ વૃદ્ધિ. તો બહારમાં ગમે તેટલા શરીરમાં રોગ આવે, અથવા ગમે તેટલા ઉપસર્ગ આદિ થાય, અથવા પરિસર સહન કરવા પડે, અથવા એ જાતના અપ્રાકૃતિક એમના પર આપદાઓ આવે, તો પણ તપમાં સ્થિર રહેવું એને ઘોર તપ કહેવાય છે. અને તપની વૃદ્ધિ થતા જવું એને ઘોર પરાક્રમ તપ કહેવામાં આવે છે. અને છેલ્લું ઘોર બ્રહ્મચર્ય તપ, કે તપના પ્રભાવથી એ બ્રહ્મ સ્વરૂપમાં જ ચર્યા કરવી અને એમને જે એને અનુરૂપ જે અશુભ ભાવ આદિ હોય એ ન થવા અને પૂરા ડિલીટ થઈ જવા એને ઘોર પરાક્રમ સોરી ઘોર બ્રહ્મચર્ય તપ કહેવામાં આવે છે. જો થોડું પોઝ લઈએ, ચાર વૃદ્ધિઓ આપણે જોઈ. બહુ ફટાફટ રિવિઝન આપણે કર્યું, કન્ટેન્ટ ઘણું છે પણ આનાથી આપણે ભાવ શું લાવવા છે કે જો મુનિરાજની આટલી અંદરથી તપની એમની પ્રભાવ એના ઉત્કૃષ્ટતા છે કે એમને બહારમાં આવી વૃદ્ધિઓ સહજ પ્રગટ થઈ જાય છે. મુનિરાજને તો ખ્યાલ બી નથી હોતો કે મને આવી વૃદ્ધિઓ પ્રગટ થઈ ગઈ છે, અને ઘણી વાર તો આખા જીવન દરમિયાન યુઝ જ નથી કરતા. છે, પ્રગટ છે તો છે, ખ્યાલ આવે. હવે આપણે એવી સ્ટોરીઝ પણ સાંભળી છે કે મુનિરાજને શરીરમાં ઘણા રોગ ઉત્પન્ન થયા. એક વાદી મુનિરાજની આવે છે ને કથા કે આખા શરીરમાં કોઢ થઈ ગયો હતો, અથવા જે સિદ્ધ ચક્ર વિલાસ મૈનાસુંદરી અને શ્રીપાદરાજ એટલે એમને પણ આખા શરીરમાં કોઢ આદિ થઈ ગયો હતો, એ આવે છે ને આ બધી આખું વર્ણન. હવે મુનિરાજ એવા પણ છે કે જેમને તપના પ્રભાવથી રોગ તો છોડો પણ એના શરીરમાં દીપ્તિ વધે છે, એ જાણે આખું શરીર આમ કેવું હોય તપના પ્રભાવથી પ્રકાશ પ્રકાશ જેવું શરીર થઈ જાય, તેજોમય શરીર થઈ જાય, અને અંદર કોઈ રોગ ન રહે, અંદરથી એકદમ સુગંધિત એવી એમને મહિમા પ્રગટ થાય. અરે એમના તપના પ્રભાવથી એમને ઔષધ વૃદ્ધિ પ્રગટ થાય. આપણે જોશું આજે જ કે એમના વાયુ ટચ થઈને કોઈ અન્યને જાય તો એના રોગ ઠીક થઈ જાય. આવી અનેક પ્રકારની વૃદ્ધિઓ મુનિરાજને તપના પ્રભાવમાં. તો કયું તપ કરવું કે આપણને આવું અમુક પર્ટિક્યુલર વૃદ્ધિ પ્રગટ થઈ જાય, કેટલા ઉપવાસ કરવા, કઈ જાતનું તપ કરવું કે આ વૃદ્ધિ પ્રગટ થઈ જાય? તો જો વૃદ્ધિ પ્રગટ થવા માટે કોઈ તપ કરે તો ક્યારે પ્રગટ ન થાય, અને જે પોતાના આત્મામાં લીન રહેવા માટે તપ કરે છે તો એને ઓટોમેટિક પ્રગટ થાય. જેને વૃદ્ધિ જોઈએ છે ને એને ક્યારે મળતી નથી. આ કર્મની આવી જ વ્યવસ્થા છે, જે સંયોગો આપણને જોઈએ છે એ આપણને ક્યારે મળતા નથી, અને જેને આપણે એકદમ તુચ્છ જાણીને ત્યાગ કરી દઈએ છે તો એ આપણી પાછળ પાછળ ભાગે છે. ચાલો આગળ વધીએ. હવે જો બીજી ચાર વૃદ્ધિ આપણે આજે જોવી છે. આઠમો નંબર પાંચમી બળ વૃદ્ધિ, ત્યાંથી શરૂ કરી. જો બળ વૃદ્ધિના ત્રણ પ્રકાર છે, મનોબળ વૃદ્ધિ, વચન બળ વૃદ્ધિ અને કાય બળ વૃદ્ધિ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. પ્રકર્ષ પુરુષાર્થથી, મુનિરાજને પ્રકર્ષ પુરુષાર્થ કયો છે? પોતાના આત્મામાં લીન રહે છે, બસ એ જેમનો પુરુષાર્થ છે, ખ્યાલ આવે. તો પ્રકર્ષ પુરુષાર્થથી મન શ્રુતા શ્રુત જ્ઞાનાવરણ. જો જ્ઞાન પાંચ પ્રકારના છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય કહેવાય. એમાં પણ જે મતિશ્રુત જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન છે, કેમ કે ઇન્દ્રિય અને મનના માધ્યમથી તે જ્ઞાન થાય છે. હવે એમાં જે મતિ જ્ઞાન છે તો એ મતિ જ્ઞાન તો પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી જાણે છે, પણ શ્રુત જ્ઞાન જે છે એ મતિ જ્ઞાન પૂર્વક જાણે છે. તો મતિ જ્ઞાનથી ચક્ષુ ઇન્દ્રિયથી જાણ્યું તો એનો મતલબ એમ નથી કે શ્રુત જ્ઞાન ચક્ષુ ઇન્દ્રિયથી જાણે છે. શ્રુત જ્ઞાન તો ફક્ત મનના અવલંબનથી જ એ જે જાણ્યું એના પર અન્ય વિચાર કરે છે, ખ્યાલ આવે ને. શ્રુત જ્ઞાનમાં મેઇન તો એક મન જ ઇન્દ્રિય નિમિત્ત છે. તો હવે શ્રુત જ્ઞાનનો ક્ષયોક્ષમ, ખ્યાલ આવે ને, એટલે શ્રુત જ્ઞાન ઓછું છે વધારે છે એનો નિર્ણય કેવી રીતના થાય? તો શ્રુત જ્ઞાનાવરણ કર્મ જે છે એના ક્ષયોક્ષમથી. શ્રુત જ્ઞાનાવરણ કર્મનો ઉદય ઓછો છે તો જ્ઞાન વધારે છે, અને શ્રુત જ્ઞાનાવરણ કર્મનો ઉદય વધારે છે તો જ્ઞાન ઓછું છે. હવે કોઈ પણ ગુણના કાર્ય વખતે સાથે વીર્ય ગુણનો પુરુષાર્થની પણ જરૂરત પડે છે. એક વીર્ય ગુણ છે આત્મામાં, એ વીર્ય ગુણની પર્યાય છે પુરુષાર્થ. તો શ્રદ્ધા ગુણને સમ્યક દર્શન થાય ત્યારે પણ વીર્ય ગુણનું કાર્ય એટલે પુરુષાર્થ એમાં જોડાયેલો છે. જ્ઞાન ગુણનું જાણવાનું કાર્ય થાય તો એ વીર્ય ગુણ એમાં બળ આપે છે. ચારિત્ર ગુણ સ્થિરતા કરે છે તો એમાં એ વીર્ય ગુણ એમાં બળ આપે છે. એટલે ક્યારે પણ જ્ઞાનના જાણતી વખતે બે કર્મની વાત અહીંયા આવશે. તો અહીંયા જો કીધું ને મન શુદ્ધ જ્ઞાનાવરણ અને વીર્યાંતરાય, એ બેના ક્ષયોક્ષમથી. એ બેનો જયારે ક્ષયોક્ષમ, ક્ષયોક્ષમ એટલે એને ઉદય ઓછો છે ઇન જનરલ, તો સામે એવી મનની શક્તિ વધારે છે, બરાબર. તો જો વાત આપણે કરીએ છીએ મનોબળ વૃદ્ધિ, એટલે મનથી ઉત્કૃષ્ટતા રૂપે પરિણામ મની વૃદ્ધિ. તો જો શું કહે છે, પ્રકર્ષ પુરુષાર્થથી મન શ્રુત જ્ઞાનાવરણ અને વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ થતા અંતર્મુહૂર્તમાં જ સંપૂર્ણ શુદ્ધ અર્થના ચિંતવનનું સામર્થ્ય તે મન બળ બુદ્ધિ છે. ખ્યાલ આવે ને? સમજો, કોઈ આપણને કે એ સમય સાવજી ગ્રંથમાં 415 ગાથા છે તો એનું કન્ટેન્ટ શું છે એનો વિચાર કરો. તો પહેલી ગાથામાં આમ છે, આપણે બોલવાનું નથી, ખાલી વિચાર કરવાનો. પહેલી ગાથામાં આમ છે, બીજામાં આમ છે, ત્રીજામાં આમ છે, એક એક પછી એક એક વિચાર કરીએ તો એક એક ગાથાનો વિચાર કરતા એક સેકન્ડ તો લાગે કે નહીં? તો 415 સેકન્ડ તો ઓલમોસ્ટ લાગે કે નહીં આપણને? હવે એવા તમે આ સમજો, લાખો કરોડો શ્લોકનો વિચાર કરો તો લાખો કરોડો સેકન્ડ લાગી જાય. તો એમ કરતા કરતા તો ટાઈમ બહુ નીકળી જાય. પણ જેમને મન બળ વૃદ્ધિ છે પ્રગટ, એ અંતર મુહૂર્તમાં જ એ 12 અંગના જ્ઞાનને આમ જાણે એકવાર ફરી વળે છે. ખ્યાલ આવે? એકવાર રોટેટ કરી જાય છે, એને મન બળ વૃદ્ધિ કહેવામાં આવે છે. આપણે કહીએ ને કે ગૌતમ ગણધર ભગવાને અંતર મુહૂર્તમાં જ 12 અંગની રચના કરી. 12 અંગની રચના કરી એટલે શું? કે એ જે જ્ઞાન એમને મળ્યું મહાવીર ભગવાનથી, તો એમણે તો ત્યારે કોઈ ગાથા લખી નથી ને. ગૌતમ ગણધર ભગવાને તો મૌખિક જ્ઞાન બીજા અન્ય જીવોને પાસ ઓન કર્યું, તો એમના મનમાં એ બધી ગાથાઓની રચના થઈ જવી કેટલા વખતમાં? કે અંતરમુહૂર્તમાં જ, અંતરમુહૂર્તમાં જ એટલી બધી ગાથાઓની રચના થઈ જવી અને જ્ઞાનમાં આવી જવું કે હા આ બધું આવી રીતના છે. પહેલા અંગમાં જ્ઞાન બોલ્યું છે ને, 12 અંગમાં જે નામ છે ને, તો આચારાંગ, સૂત્રકૃતાંગ, પછી એવી રીતના સમવાયાંગ, સ્થાનાંગ, એ જે એક એક અંગમાં આટલા સૂત્ર આવશે, આ સૂત્રમાં આટલા પદ છે, આટલા પદમાં આટલા શ્લોક છે, બધી રચનાઓ કેટલી વારમાં થઈ ગઈ? અંતર્મુરત. એને કહેવાય મન બળ વૃદ્ધિ. ચાલો આગળ વધીએ. પછી સેકન્ડ છે વચન બળ વૃદ્ધિ. હવે વચન બળ વૃદ્ધિમાં કોની વાત આવશે? કે વચનની વાત આવશે, મુનિરાજના વચનની. તો જેવી રીતના ઓલું મનથી અંતર્મુરતમાં એ 12 અંગના બધા શ્લોકને સ્મરણ કરી ગયા, એવી રીતના વચનથી એ આટલી બધી વસ્તુઓને બોલવાની શક્તિ, એને કહેવાય વચન બળ વૃદ્ધિ. જો વાંચો, અતિશય પુરુષાર્થથી. હવે જો અહીંયા શું કીધું છે પેલા વાંચીએ. જો અતિશય પુરુષાર્થથી મન ઇન્દ્રિય શ્રુત જ્ઞાનાવરણ. હવે મન ક્યાંથી આવ્યું વચન બળ વૃદ્ધિમાં? વચન બળ વૃદ્ધિમાં મન ક્યાંથી આવ્યું? કેમકે જે બોલવું છે એનો મનમાં વિકલ્પ તો આવશે કે નહીં? કેમકે બોલવું એ તો શરીરનું કાર્ય છે ને, તો પૂતગલનું કાર્ય છે. ત્યાં જીવનું કાર્ય શું છે? કે મનથી એ જાતના વિકલ્પ ઉત્પન્ન થાય છે. એટલે જે જાતનું બોલવાની શક્તિ પ્રગટ થઈ, તો સાથેમાં મનથી વિચાર કરવાની પણ એ શક્તિ ઉત્પન્ન થવી જોઈએ ને, કે એમને જ બોલી જશે, વિધાઉટ થિંકિંગ એમને થોડી બોલી જશે. ખ્યાલ આવે ને? એટલે જો અહીંયા કીધું કે પહેલા મન ઇન્દ્રિય શ્રુત જ્ઞાનાવરણ તથા જીવવા શ્રુત જ્ઞાનાવરણ. હવે જીવવા તો પૂતગલ છે, જો વિચાર કરવા યોગ્ય વસ્તુ છે. આ જીવ શું છે? વચન ઇન્દ્રિય પૂતગલ છે, પણ એ વચન ઇન્દ્રિયના માધ્યમથી બોલવાની શક્તિ રૂપ જ્ઞાનની પ્રગટતા, એને કહેવાય જીવવા શ્રુત જ્ઞાનાવરણ કરવું. ખ્યાલ આવે? તો જો મન ઇન્દ્રિય શ્રુત જ્ઞાનાવરણ તથા જીવવા શુદ્ધ જ્ઞાનાવરણ અને વીર્યાંતરાયનો ક્ષયક્ષમ થતા અંતર મુહૂર્તમાં જ સકળ શ્રુતનું ઉચ્ચારણ કરવાનું સામર્થ્ય. સકળ શ્રુત એટલે કે 12 અંગ, 14 પ્રકીર્ણક આદિ જેટલું છે એ બધાના શ્લોક આદિ બોલી જવું. કેટલી વારમાં? અંતર મુહૂર્ત. આપણને એક આત્મસિદ્ધિ પદ ગાવું હોય તો કેટલો ટાઈમ લાગે? સમજો કે 142 ગાથાઓ છે. આપણે બોલીએ, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. 10 સેકન્ડ લાગી, 10 સેકન્ડ એક પદમાં. તો આપણને 142 પદમાં 1400 સેકન્ડ તો લાગે કે નહીં? હવે એને મિનિટમાં કન્વર્ટ કરો તો કેટલો ટાઈમ લાગે? અને આટલા 12 અંગના જેટલા શ્લોક પદ આદિ છે બધાને બોલી જવાની સામર્થ્ય, એને વચન બળવૃદ્ધિ કહેવાય છે. ચલો આગળ વધીએ. ત્રીજું કાય બળવૃદ્ધિ. હવે જો વીર્યાંતરાયના ક્ષયક્ષમથી અસાધારણ કાય બળ પ્રગટે અને 1 માસ, 4 માસ કે 12 માસ પ્રતિમા યોગ ધારણ કરતા ખેદ ન થાય તે કાય બળવૃદ્ધિ છે. કોઈ ખ્યાલ છે જેને આવી રીતના? વાલી મહામુનિ, વેરી ગુડ. વાલી મહામુનિ હતા એ ત્યાં કૈલાશ પર્વત ઉપર એક જ જગ્યાએ પ્રતિમા યોગ ધારણ કરીને સ્થિર હતા. બીજું બાહુબલી મુનિન્દ્ર ભગવાન છે, એક વર્ષ એક જ જગ્યાએ સ્થિર થઈને પ્રતિમા યોગ આદિ ધારણ કરવાની શક્તિ ઉત્પન્ન થવી. જો શક્તિ એટલે હવે આપણે પણ એક કલાક ઉભા રહી છીએ ને એમાં શું છે? આપણે પણ એક કલાક હવે સમજો કે પૂજા કરવાની હોય, અને એવું આપણે જો જૈન ધર્મનું તો એવું વિધાન છે, આપણે જો ચરણાનયોગના શાસ્ત્રમાં વાંચો ને તો પૂજા તો આપણી ઉભા ઉભા જ થવી જોઈએ. હવે આપણે આજે શરીરથી શિથિલ થઈ ગયા એટલે બેસવાની એક પદ્ધતિ થઈ, હવે એમાં બી વધારે શિથિલ થયા એટલે ખુરશીઓની પદ્ધતિ આવી, પણ બાકી પૂજા તો ઉભા ઉભા થાય. હવે ઉભા ઉભા પૂજા કરવાની છે, ચલો એક કલાક ઉભા રહી જઈએ એમાં શું છે? થઈ જઈએ વાંધો નહીં. પેલું ટ્રેકિંગ કરવા જાય તો કલાકો ટ્રેક કરે કે નહીં? તો ત્યાં પગ દુખે છે કે નથી દુખતા? મારો પ્રશ્ન એ છે, દુખે છે અને એનો મનમાં વિકલ્પ આવે છે કે નહીં? કે આવે છે. પણ હવે આ તો આપણે બંધાયેલા છે ને કે એક કલાક જ્યાં સુધી વિસર્જન ના થાય, આરતી ન થાય ત્યાં સુધી ઉભા રહેવાનું જ છે. તો એટલે એ ખેદ ખિન્ન થઈને પણ આપણે ઉભા રહીએ છીએ. પણ અહીંયા શું કીધું જો, કે આટલા પ્રતિમાયો ધારણ કરતા ખેદ ન થાય એને કાય બળ વૃદ્ધિ કહેવાય છે. કેમ કે જે જીવ પુરુષાર્થ દ્વારા કીધું ને પહેલા જ, ત્યાં એમનો પુરુષાર્થ તો નિરંતર પોતાના આત્મામાં લીન રહેવાનો છે. ત્યાં ઉભા રહેવાનો કે બેસવાનો એવો વિકલ્પ જ એમને નથી, પણ આ તો ઉભા છે શરીરથી એ જાતની એમની સ્થિરતા છે. તો આ ત્રણ પ્રકારની બળ વૃદ્ધિ એનું સ્વરૂપ આપણે જોયું. જો હવે છઠ્ઠી ઔષધ વૃદ્ધિ, ઔષધ વૃદ્ધિ બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો આ છે ઔષધ વૃદ્ધિના આઠ પ્રકારની છે, આમર્ષ, ક્ષેલ, જળ, મળ, વીટ, સર્વ, આસ્યા વિષ અને દ્રષ્ટિ વિષ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે, બધું અટપટી છે આ બધી થોડી, એટલે ધ્યાન આપજો. જો અસાધ્ય રોગ હોય તો પણ જેના હાથ ચરણાદિનો સ્પર્શ થતા એ સર્વ રોગ દૂર થઈ જાય તે આમર્ષ ઔષધ વૃદ્ધિ છે. કોઈ મુનિરાજના ચરણ આદિ સ્પર્શ કરે અથવા તેમના હાથ આદિનો, શરીરના કોઈ પણ અંગનો સ્પર્શ કરે અને એના બધા રોગ દૂર થઈ જાય એને આમર્ષ ઔષધ વૃદ્ધિ કહેવામાં આવે છે. પછી આગળ બીજું ક્ષેલ, જેના થૂક, લાળ, કફ આદિનો સ્પર્શ થતા રોગ મટી જાય તેને ક્ષેલ ઔષધ વૃદ્ધિ કહેવાય છે. જો મુનિરાજની જે અંતરંગ સાધના એટલી ઉત્કૃષ્ટ છે કે એ શરીરના મળથી પણ લોકોના રોગ દૂર થઈ શકે છે, તો કઈ જાતના મળ? તો આવી રીતના થૂક, લાળ કે કફ કે આદિ હોય એનાથી રોગ દૂર થવા ક્ષયલ ઔષધ વૃદ્ધિ. ત્રીજું જળ, જેના કાન, દાંત, નાક અને નેત્રોનો મળ, આ જલરૂપ છે ને, આંખમાંથી જે અશ્રુ જવા, નાકમાંથી એ શરદી આદિ જે થવું, જેના દેહના પરસેવાનો સ્પર્શ થતા જ રોગ મટી જાય તે જળ ઔષધ વૃદ્ધિ છે. સોરી, મારો એક મિસ થયું. એટલે આ જે પરસેવારૂપ જે જળ છે એના સ્પર્શથી એ રોગ દૂર થવા. હવે ફોર્થ મળ, મળ વૃદ્ધિ. તો જેના કાન, દાંત, નાક, નેત્રનો મળ એ સર્વ રોગનું નિરાકરણ કરવામાં સમર્થ હોય તે મળ ઔષધ વૃદ્ધિ છે. આગળ પાંચમું વીટ, જેનો વીટ એટલે કે ઝાડા, એક્સક્રીટા તથા મૂત્ર એ જ ઔષધરૂપ હોય તે વીટ ઔષધ વૃદ્ધિ છે. પછી સર્વ, જેના અંગ, ઉપાંગ, નખ, દાંત, કેશ આદિ સ્પર્શ થતા જ સમસ્ત રોગ હરે તે સર્વોષધ વૃદ્ધિ છે. જો આટલું છ પ્રકારની તો વૃદ્ધિઓ છે જેનાથી જીવોના રોગ દૂર થાય છે, ખ્યાલ આવે? હવે જો છેલ્લી બે આસ્યા વિષ અને દ્રષ્ટિ વિષ, તીવ્ર ઝેરમાં મળેલો આહાર પણ જેના મુખમાં જતા ઝેર રહિત થઈ જાય, એટલે મુનિરાજના મુખમાં જતા ઝેર રહિત થઈ જાય તથા વિષથી વ્યાપ્ત જીવનું ઝેર જેના વચનથી જ ઉતરી જાય તે આસ્યા વિષ ઔષધ વૃદ્ધિ છે. કોઈ જીવને વિષ એટલે સમજો કોઈ સર્પાદીનો ડંશ લાગી ગયો હોય અને મુનિરાજ ત્યાજીને ઉપદેશ આપે તો એનાથી પણ એમનો રોગ દૂર થઈ જાય, એને આસ્યા વિષ ઔષધ વૃદ્ધિ કહેવાય છે. અને આઠમું દ્રષ્ટિ વિષ, કે જેના દેખવાથી જ મહાન વિષધારી જીવનું વિષ જતું રહે તથા કોઈને ઝેર ચડ્યું હોય તો તે ઉતરી જાય એવી વૃદ્ધિ તે દ્રષ્ટિ વિષ વૃદ્ધિ છે, જેના જોવાથી જ જીવોની વિષ આદિ પ્રકૃતિ દૂર થઈ જાય એ દ્રષ્ટિ વિષ વૃદ્ધિ કહેવાય છે. આ પ્રકારે આઠ પ્રકારની ઔષધ વૃદ્ધિઓ એ મુનિરાજને હોય છે. આગળ જઈએ. હવે જો સાતમી રસ વૃદ્ધિ, આમાં પણ આપણે ઘણીવાર આ સાંભળેલી જ હશે ને અમુક, તો જેવી રીતના જો રસ વૃદ્ધિના છ પ્રકાર છે, આસ્યા વિષ, દ્રષ્ટિ વિષ, શીર વૃદ્ધિ, મધુશ્રાવી વૃદ્ધિ, દ્રુત શ્રાવી વૃદ્ધિ અને અમૃત શ્રાવી વૃદ્ધિ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. હવે જો પહેલી બે વૃદ્ધિ થોડી નેગેટિવ છે, જો શું કહે છે, પ્રકૃષ્ટ તપવાળા યોગી કદાચિત ક્રોધી થઈ જાય, એવું પણ બની શકે ને, ક્યારેક કોઈ મુનિરાજ હોય એ પ્રકૃષ્ટ તપવાળા ભાવલિંગી સંત છે પણ કોઈક એવા પરિણામ થઈ જાય અને એમના પરિણામ પડી જાય, પરિણામ પડતા એમને તીવ્ર ક્રોધ આવે, જો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં તો અશુભ ભાવ થાય જ નહીં ક્યારે, ખાલી ત્યાં શુભ ભાવ જ હોય, પણ ગુણસ્થાન પડી જાય અને તીવ્ર ક્રોધ આવે, જેવી રીતના કે દ્વિપાયન મુનિરાજની આપણે કથા સાંભળી છે, તો એવા કોઈ જીવ હોય જેમને તીવ્ર ક્રોધમાં એ એવું ખાલી કહે કે તું મરી જા, તો તત્કાળ વિષ ચડીને મરી જાય તેને આસ્ય વિષ રસ વૃદ્ધિ કહેવાય છે. સામેવાળાને એમ કહે કે તું મરી જા તો એને વિષ ચડીને મરી જાય, ખ્યાલ આવે. પછી જો બીજું દ્રષ્ટિ વિષ વૃદ્ધિ, વિતરાગી મુનિને એવું સામર્થ્ય હોય કે તેઓ ક્રોધાદિકને પ્રાપ્ત ન થાય અને સોરી એક મિનિટ થયું, કદાચિત ક્રોધરૂપી દ્રષ્ટિ દેખી મરી જાય, મરી જા તે દ્રષ્ટિ વિષ રસ વૃદ્ધિ છે. શું થયું એક મિનિટ થયું, હા બરાબર છે ને, હા. જો દ્રષ્ટિ વિષ એટલે એ ક્રોધાદિથી મુનિરાજ કોઈને જોઈ લે તો પણ એને વિષ ચડે અને મૃત્યુ પામે છે. થોડી નેગેટિવ છે પણ જો આપણે વાત તો અત્યારના આગમની અપેક્ષાએ કરીએ છીએ, તો જે વૃદ્ધિધારી આર્ય, વૃદ્ધિધારી આર્યની વાત છે, તો એવા પણ જીવો ત્રિકાળમાં હોઈ શકે છે કે ક્યાંક એ જીવને પરિણામ પડતા આ જાતના કષાય ભાવ બી ઉત્પન્ન થાય છે અને કષાય ભાવના પરિણામથી હવે વૃદ્ધિ પ્રગટ છે એવી ઉત્કૃષ્ટતા પહેલા હતી અને પરિણામ પડી ગયા તો એ કષાય ભાવથી જીવોના આજ આ રીતે નાશ પણ થઈ શકે છે, બરાબર. ચલો હવે આગળ વધીએ. ત્રીજું છે ક્ષીર વૃદ્ધિ. વિતરાગી મુનિને એવું સામર્થ્ય હોય કે તેઓ ક્રોધાદિકને પ્રાપ્ત ન થાય અને તેમના હાથમાં આવેલ વિરસ ભોજન ક્ષીર રસ રૂપે થઈ જાય, જેનું તથા જેનું વચન દુર્લભને ક્ષીરની જેમ પુષ્ટ કરે એ ક્ષીર રસ વૃદ્ધિ છે. જેવી રીતના આપણે ક્ષીર સાગર છે, પાંચમો સમુદ્ર એ ક્ષીર સમુદ્ર કહેવાય. ક્ષીર એટલે દૂધ, લિટરલ વર્ડ નો મિનિંગ થાય ક્ષીર એટલે દૂધ, એ સમુદ્રનું પાણી દૂધ જેવું મિલકી છે એમ. તો અહીંયા ક્ષીર રસ વૃદ્ધિ એટલે કે મુનિરાજને કોઈ એવો એકદમ રસ રહિત આહાર મળ્યો હોય, સમજો અથુલી જેવું કે એવું કંઈક કંઈક સાદો આહાર હોય અને મુનિરાજના હાથમાં આવતા જ એ દૂધ જેવો મીઠો થઈ જાય, અથવા તો સેકન્ડ જે કીધું કે એમના વચનથી કોઈ સામેવાળો દુર્બળ વ્યક્તિ હોય એ દુર્બળ વ્યક્તિને જાણે દૂધના પીવાથી કેવી રીતના પુષ્ટિ પ્રાપ્ત થાય એવી રીતના મુનિરાજના વચનથી જે સામેવાળાને પુષ્ટિ પ્રાપ્ત થાય એને ક્ષીર રસ વૃદ્ધિ કહેવાય છે. પછી જો આગળ મધુ રસ વૃદ્ધિ, મધુશ્રાવી વૃદ્ધિ. ઉપરના પ્રસંગમાં તે ભોજન મિષ્ટ રસ રૂપે પરિણમી જાય તે મધુશ્રાવી રસ વૃદ્ધિ છે. જેવી રીતના મહાવીર ભગવાનને ચંદન બાલાની સ્ટોરીમાં આવે છે ને, કે એમને કોદોનો આહાર આપ્યો હતો તો એ ખીરમાં કન્વર્ટ થઈ ગયો અને એમણે એનો પછી આહાર કર્યો તો એવી રીતના મધુર રસમાં કન્વર્ટ થઈ જવું, તો મધુશ્રાવી વૃદ્ધિ. પછી પાંચમું ધૃત શ્રાવી, ધૃત એટલે ઘી. તો જો તેમજ તે ભોજન ધૃત રસ રૂપે પરિણમી જાય તે વૃદ્ધિને ધૃત શ્રાવી વૃદ્ધિ કહેવાય છે. એકદમ રસ બસ તો શીરા જેવું થઈ જાય, ખ્યાલ. અને છેલ્લું અમૃત શ્રાવી, કે તેમજ તે ભોજન અમૃત રસ રૂપે પરિણમી જાય તે અમૃત શ્રાવી રસ વૃદ્ધિ છે, એ પ્રમાણે છ પ્રકારની રસ વૃદ્ધિ છે. હવે આજકાલ તો આપણને કઈ અમૃત જોવા મળતું નથી, પણ એ જમાનામાં હશે કઈક અમૃત જેવું પદાર્થ પણ એ જાતની વૃદ્ધિ રૂપે પરિણમી જાય છે. જો વાત તો આખી છે બહારના પૂતગલ દ્રવ્ય કેવી રીતના પરિણમી જાય છે, કે એમના આહારમાં જે આવે છે દૂધ રૂપે ઘી રૂપે આદિ રૂપે એવા રસ રૂપે પરિણમી જાય. પૂતગલોનું પરિણામન થાય છે એમાં જીવનું શું કામ ક્યારે, પણ એ જીવની પવિત્રતા અંદરથી એટલી છે કે ત્યાં પૂતગલોનું પરિણામન પણ સ્વયમેવ થઈ જાય છે. એ જાતના નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તો એ જાતની એમને વૃદ્ધિ કહેવાય છે. હા, એટલે જે પ્રમાણે એમને વૃદ્ધિ હોય અને જે પ્રકારનો આહાર મળે તો એ વૃદ્ધિ રૂપે એ આહાર કન્વર્ટ થઈ જાય છે. એમ ખ્યાલ આવે? હા જી. ના ના, એટલે આમાં જો પ્રશ્ન છે કે ભાવલિંગી મુનિને જ થાય કે દ્રવ્યલિંગી મુનિને થાય, તો પહેલો પ્રશ્ન છે કે પહેલા તો એ જાતની પવિત્રતા હોવી જોઈએ જીવની. એ પવિત્રતા પુરુષાર્થ પહેલા જ કહ્યું ને, એ પુરુષાર્થના માધ્યમથી એ જાતની વૃદ્ધિ એમને પ્રગટ થયેલી હોવી જોઈએ. એટલે દરેક ભાવલિંગી મુનિને થાય છે એમ પણ નથી. એવું પણ હોય ને કે ઘણા ઉત્કૃષ્ટ, જેવી રીતના કુનકુંદ આચાર્ય ભગવાન જેવા પરમ પવિત્ર મુનિરાજ પણ હોય, પણ એમને વૃદ્ધિ પ્રગટ ન બી હોય. જરૂરી નથી કે બધાને વૃદ્ધિ હોય જ, કેમ કે વૃદ્ધિ કોઈક જાતનું પુણ્યનું ફળ છે અને પવિત્રતા એ ડઝન્ટ ઇક્વલ ટુ પુણ્ય. ખ્યાલ આવે? એ તો એમને એ જાતના પુણ્યનો ઉદય છે, તો એ કર્મને અનુરૂપ એમને એ જાતની વૃદ્ધિ પ્રગટ થઈ છે. તો ઇટ હેઝ ટુ બી ટુ મેની કોઇન્સિડન્સીસ, કે એક તો એ જાતની વૃદ્ધિ હોવી જોઈએ, એ જાતની પવિત્રતા હોવી જોઈએ, અને સામે એ જાતનો આહાર મળે તો પછી કન્વર્ટ થઈ જાય. હવે આમાંથી કઈ હતી આપણને ખ્યાલ? હા, કુનકુંદ આચાર્ય ભગવાનને આકાશ ગામીની વૃદ્ધિ હતી, એ આપણે આગળ જે ક્રિયા વૃદ્ધિની વાત થઈ હતી ને લાસ્ટ ટાઈમ, એમાં આપણે જોયું કે એમને અહીંયાથી સમજો કે બે કથા આવે છે ને, કે એક તો પૂર્વ ભવના મિત્ર દેવ એમને વિમાનમાં બેસાડીને લઈ ગયા, અથવા બીજું કે સ્વયમેવ આજ શરીરથી આકાશમાં ગમન કરીને ગયા. તો એ જાતનું આકાશગામીની વૃદ્ધિ એમને, આકાશગામિત્વ વૃદ્ધિ જે છે એ એમને હોવી જોઈએ. ચલો આગળ વધીએ. હવે છે ક્ષેત્ર વૃદ્ધિ, આઠમી છે ક્ષેત્ર વૃદ્ધિ, આ છેલ્લી વૃદ્ધિ છે. બરાબર, આઠ વૃદ્ધિ આપણે જે જોઈએ છે એમાં ક્ષેત્ર વૃદ્ધિ. ક્ષેત્ર વૃદ્ધિ બે પ્રકારની છે, એક છે અક્ષીણ મહાનસ વૃદ્ધિ અને બીજું છે અક્ષીણ મહાલય વૃદ્ધિ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. જો આ પણ બહુ અજબ ગજબની છે. જો લાભાંતરાયના ઉત્કૃષ્ટ ક્ષયુક્ષંતિ, હવે વાત કોની આવી? લાભાંતરાય. આ લાભાંતરાય કયો કર્મ છે? અંતરાય કર્મના પાંચ પ્રકાર છે, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. આગળ વીર્યાંતરાયની વાત કરી, એટલે જીવના વીર્ય ગુણને બાધા પહોંચાડવી એને વીર્યાંતરાય કહેવાય છે. આ લાભાંતરાય, આ પાંચે ગુણ જે છે, પાંચે કર્મ, એ વીર્ય ગુણની સામે જ છે ખરેખર. ખ્યાલ આવે? પણ એ પાંચેનું ફંક્શન થોડું જુદું જુદું છે, કે દાન સ્વયંને દાન આપ જે મળતું હોય, એટલે પોતાની પર્યાયમાં જે પોતાના આનંદનું દાન મળવું એમાં અવરોધ ઉત્પન્ન થાય એને દાનાંતરાય કર્મ કહેવાય છે. અથવા અન્યને કોઈ દાન દેવામાં અવરોધ ઉત્પન્ન થાય, આપણે જેવી રીતના ડોનેશન દાન કરતા હોય અને પરિણામ ફરી જાય તો એ દાનાંતરાય કર્મ ઉપર આરોપ જાય છે. એવી જ રીતે લાભાંતરાય, પોતાને લાભ મળે અથવા કોઈ અન્યને લાભ મળતો હોય, પોતાને નિશ્ચયથી લાભ મળવો અને વ્યવહારથી લાભ મળવો, ખ્યાલ આવે ને? પોતાના આત્મામાં જે પર્યાયરૂપ સુખનો લાભ થવો એ નિશ્ચયથી લાભ છે, અને પોતાને કોઈ પર દ્વારા કોઈ લાભ થવો એ વ્યવહાર લાભ છે. તો એમાં અંતરાય ઉત્પન્ન થવો તો એ લાભાંતરાય કર્મનો એમાં આવરણ આવે છે. ખ્યાલ આવે? તો અહીંયા જો શું કહે છે કે એ જે લાભ પ્રાપ્ત થવાનો હતો એ લાભાંતરાય કર્મનો ક્ષયોક્ષમ થયો, એટલે કે કર્મનો ઉદય ઓછો થયો, એટલે કે લાભ વધારે પ્રાપ્ત થયો. ખ્યાલ આવ્યો કે? તો જો શું કહે છે, લાભાંતરાયના પ્રકૃષ્ટ ક્ષયોક્ષમથી, એટલે ઉત્કૃષ્ટ રૂપે એ લાભાંતરાયની હાનિ થવાથી, એટલે વધારે વધારે લાભ થવાનો છે એમ. પ્રકૃષ્ટ ક્ષયોક્ષમથી અતિ સંયમવાન મુનિને જે ભોજનમાંથી ભોજન આપવામાં આવે, જે ભોજનમાંથી ભોજન આપે, જે ભાજનમાંથી ભોજન આપે, ભાજન એટલે વાસણ, તે ભાજનમાંથી ચક્રવર્તીનું સમસ્ત સૈન્ય ભોજન કરે તો પણ તે દિવસે ભોજન સામગ્રી ન ઘટે તે અક્ષીણ મહાન ક્ષેત્ર રુદ્ધિ કહેવાય છે. એટલે આ રુદ્ધિ આપણે ઘણી વાર સાંભળેલી હશે, ક્યાંક ક્યાંક સ્ટોરીમાં આવી રહી. એક નાનકડું તપેલું હોય એમાંથી ભલે તમે ખીર પરસતા જાઓ તો એ ખતમ જ ન થાય, એને અક્ષીણ મહાન રુદ્ધિ કહેવાય. એટલે આટલા જીવોને લાભ મળ્યો ને, એને હવે આટલા જીવોને લાભ મળ્યો એટલે ત્યાં લાભાંતરાયનો ક્ષયક્ષમ થયો, એ થયું અક્ષીણ મહાન ક્ષેત્ર રુદ્ધિ. બીજું છે અક્ષીણ મહાનય રુદ્ધિ. હવે જો રુદ્ધિ સહિત મુનિરાજ જે સ્થાનમાં બેસે ત્યાં દેવ રાજા મનુષ્ય આદિ ઘણા આવીને બેસે તો પણ ક્ષેત્ર સાંકડું ન પડે, પરસ્પર બાધા ન થાય, તે અક્ષીણ મહાલય ક્ષેત્ર રુદ્ધિ છે. બોલો અક્ષયભાઈ, આપણા સ્વાધ્યાય હોલની કેપેસિટી કેટલી? કેટલી? 500, 1000 લોકો બેસી શકે. ચલો આ બધું હટાવી દો તો 1000 લોકો બેસી શકે. હવે આ રુદ્ધિધારી મુનિરાજ જ્યાં બેઠા હોય ને ત્યાં કરોડો લોકો આવીને બેસી જાય તો એ જે ઇન્ડિવિજ્યુઅલ્સ બેઠા હોય ને એના ઘૂંટણ ઠોકાય નહીં, આપસમાં ટકરાય નહીં, બધી સ્પેસ રહે અને તોય રૂમની અંદર બધા આવીને બેસી જાય, એને કહેવાય છે અક્ષીણ મહાલય રુદ્ધિ. એટલે આ આકાશના ક્ષેત્રની પણ કેવી વિચિત્ર વ્યવસ્થા છે કે એટલા જ આકાશના ક્ષેત્રમાં અધિકથી અધિક લોકો પણ આવી જાય, દેવો પણ આવી જાય, બધા જ આવી જાય તો પણ જગ્યા ઓછી પડે, એને અક્ષીણ મહાલય રુદ્ધિ કહેવાય. આ રીતે આપણે આ આખું સમરાઈઝ હવે કરે છે તો આ રીતે પહેલા આર્ય અને પછી મલે છે એવા બે ભેદ પાડ્યા હતા, તેમાંથી આર્યના પણ રુદ્ધિ પ્રાપ્ત અને અનરુદ્ધિ પ્રાપ્ત એવા બે ભેદ પાડ્યા હતા, તો તેમાંથી રુદ્ધિ પ્રાપ્ત આર્યોના રુદ્ધિના ભેદોનું સ્વરૂપ આપણે વાત થઈ. હવે અનરુદ્ધિ પ્રાપ્ત આર્યના ભેદ કહેવામાં આવે છે અને એના પછી મલેચ્છનું વર્ણન કરશે. એ મલેચ્છને આપણે પહેલા જ જોઈ લીધા અને આપણે રુદ્ધિ પ્રાપ્ત આર્યનું વર્ણન જોયું. હવે એક અનરુદ્ધિ પ્રાપ્ત આર્યનું વર્ણન બાકી છે. ટોપિક હજી ઘણો મોટો છે અને આપણો સમય થઈ ગયો છે તો એટલે અહીંયા જ સ્ટોપ કરું છું, એ તો અધૂરું પછી વચમાં મજા નહીં આવે. આમાં અનરુદ્ધિ પ્રાપ્ત આર્ય એ ટોપિક બહુ સિમ્પલ છે. આમ તો જે રીતે આપણે બધા આર્ય છે કેમ કે આર્ય ખંડમાં ઉત્પન્ન થયા છે એટલે આપણે બધા ક્ષેત્ર આર્ય છે, એવી રીતના અલગ અલગ 5 પ્રકારના આર્ય કીધા. જો ક્ષેત્ર આર્ય, જાતિ આર્ય, કર્મ આર્ય, ચારિત્ર આર્ય અને દર્શન આર્ય. તો એનું સ્વરૂપ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈને આપણે આ સૂત્ર પૂરું કરીશું. ફરીથી 27-31 મે પાર્લા મંદિરમાં વાર્ષિક મહોત્સવ 10 વર્ષ આપણે પૂરા થયા એની ખુશાલીમાં આપણે મનાવશું. આદરણીય હેમંતભાઈનો સ્વાધ્યાય અહીંયા રહેશે. એના સિવાય અન્ય અનેક કાર્યક્રમ આપણે હશે સાંસ્કૃતિક આદિ, તેની આપણે વિશેષ સૂચના પાછળથી આપવામાં આવશે. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તોને જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો અંતર્મુખ મુદ્રાવન સર્વ જિનેન્દ્ર ભગવાન નો જય હો. દ્વાદશાંગી જીનવાણી માત નો જય હો. રુદ્ધિધારી સમર્થ મુનિ રાજોનો આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો દશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.